નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠિમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના એક એવા સમયની વાત કરવાના છીએ જે બન્યું તો લગભગ 100 વર્ષ પહેલાં, પણ એના પડઘા આજે પણ સંભળાય છે. આપણી સરકાર, આપણો સમાજ અને આપણા અર્થતંત્ર પર પણ. આપણે વાત કરીશું રોબર્ટ એસ મેકિલવેઇનના પુસ્તક ધ ગ્રેટ ડિપ્રેશન વિશે, એટલે કે 1930ના દાયકાની એ ભયાનક મહામંદી.
અને આ વિષય એટલા માટે પણ ખાસ છે કારણ કે આ ખાલી આંકડા કે તારીખોની વાત નથી. આ પુસ્તક એક બહુ મોટો સવાલ પૂછે છે કે દુનિયાનો સૌથી સમૃદ્ધ, સૌથી આશાવાદી દેશ અચાનક આટલી ઊંડી નિરાશામાં કેવી રીતે ડૂબી ગયો. આ લાખો સામાન્ય અમેરિકનોના સંઘર્ષ અને એમની આશાની વાર્તા છે.
તો ચાલો આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત કદાચ લેખકથી કરવી જોઈએ. કોણ છે આ રોબર્ટ એસ મેકિલવેઇન અને આ વિષય પર એમની વાત કેમ આટલી મહત્વની ગણાય છે?
મેકિલવેઇન મિસિસિપીની મિલસેપ્સ કોલેજમાં ઇતિહાસના પ્રોફેસર છે અને એમણે આ ગ્રેટ ડિપ્રેશન પર લગભગ પોતાનું આખું જીવન કામ કર્યું છે. પણ એમની ખાસ વાત એ છે કે એ ખાલી મોટા નેતાઓ કે અર્થશાસ્ત્રીઓની વાત નથી કરતા, એમણે એ સમયના સામાન્ય માણસના અવાજને પકડવાનો પ્રયત્ન કર્યો છે.
સામાન્ય માણસનો અવાજ એટલે કઈ રીતે?
એમણે હજારો પત્રો વાંચ્યા જે સામાન્ય લોકોએ રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટને લખ્યા હતા. એમની અંગત ડાયરીઓ, મૌખિક ઇતિહાસ, આ બધું ઊંડાણમાં તપાસ્યું. એટલે આ પુસ્તક આપણને ઇતિહાસે લોકોની નજરે બતાવે છે જેમણે આ બધી તકલીફો ખરેખર વેઠી હતી.
ઓ, એટલે કે ઇતિહાસને ઉપરથી નહીં પણ નીચેથી જોવાની કોશિશ. આ બહુ રસપ્રદ છે. તો પછી પુસ્તકનો મુખ્ય તર્ક શું છે? જો કોઈ પૂછે કે આખી મહામંદીનું મૂળ કારણ શું હતું, તો લેખક શું જવાબ આપે છે?
લેખકનો મુખ્ય તર્ક એકદમ સ્પષ્ટ છે. એ કહે છે કે મહામંદીનું અસલી કારણ 1939નો શેરબજારનો કડાકો ન હતો. ના, એ તો માત્ર એક લક્ષણ હતું, બીમારી નહીં.
તો પછી અસલી બીમારી શું હતી?
અસલી બીમારી હતી 1920ના દાયકામાં ફેલાયેલી ભયંકર આર્થિક અસમાનતા.
એક મિનિટ અહીં મને રોકવા દો. 1920ના દાયકાને તો રોરિંગ 20s કહેવાય છે, એટલે કે ચારે બાજુ સમૃદ્ધિ, પાર્ટીઓ, મોજ મજાનો દાયકા, એવું જ આપણે સાંભળ્યું છે.
બરાબર, પણ લેખક એને એક સરસ શબ્દ આપે છે, રોરિંગ બટ રોટન.
એટલે કે બહારથી ગર્જના કરતો પણ અંદરથી સડેલો. વાહ, આ તો બહુ સચોટ લાગે છે.
હા, થયું એવું કે દેશમાં ફેક્ટરીઓ ધૂમ માલ બનાવી રહી હતી, પણ એ ખરીદવા માટે મોટાભાગના લોકો પાસે પૈસા જ નહોતા. મતલબ કે કામદારોના પગાર વર્ષોથી વધ્યા નહોતા, ખેડૂતો દેવામાં ડૂબેલા હતા અને દેશની લગભગ બધી જ સંપત્તિ અમુક મુઠ્ઠીભર લોકોના હાથમાં જમા થઈ રહી હતી.
આ એક પત્તાના મહેલ જેવું હતું, દેખાવમાં શાનદાર પણ પાયો એકદમ નબળો.
શું લેખક આ અસમાનતાને સાબિત કરવા કોઈ આંકડા આપે છે જેનાથી આપણને ખ્યાલ આવે કે સ્થિતિ કેટલી ગંભીર હતી?
હા, અને આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. 1929માં અમેરિકાના સૌથી અમીર 0.1% પરિવારોની જે કુલ આવક હતી,
હા,
એ દેશના સૌથી ગરીબ 42% પરિવારોની કુલ આવક જેટલી હતી.
શું વાત કરો છો, 0.1%ની આવક 42% લોકો બરાબર? જી, તમે કલ્પના કરો, એક તરફ માંડ એક પરિવાર અને બીજી તરફ 420 પરિવાર અને બંનેની આવક સરખી. આ અસંતુલન જ આખી સિસ્ટમના પતનનું કારણ બન્યું.
તો આ પત્તાનો મહેલ તૂટ્યો, કટોકટી શરૂ થઈ. એ સમયે દેશનું નેતૃત્વ કોના હાથમાં હતું? રાષ્ટ્રપતિ હર્બર્ટ હૂવર, બરાબર ને? એમણે શું કર્યું?
હર્બર્ટ હૂવર આખી વાર્તાનું એક, શું કહેવાય, દુઃખદ પાત્ર છે. લેખક એમને કોઈ ખરાબ વ્યક્તિ નથી ગણતા, પણ એ પોતાની વિચારધારાના કેદી હતા. એમની વિચારધારા હતી રગ્ડ ઇન્ડિવિજ્યુઅલિઝમ.
રગ્ડ ઇન્ડિવિજ્યુઅલિઝમ એટલે કે કઠોર વ્યક્તિવાદ.
હા, એ દ્રઢપણે માનતા હતા કે દરેક વ્યક્તિ પોતાની સફળતા કે નિષ્ફળતા માટે પોતે જવાબદાર છે અને જો સરકાર લોકોને સીધી મદદ કરે તો એનાથી લોકોનું ચારિત્ર્ય બગડે છે.
પણ શું એમને પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ જ નહોતો, કે પછી એ માત્ર વિચારધારાની વાત હતી?
મને લાગે છે કે બંનેનું મિશ્રણ હતું. શરૂઆતમાં એમને લાગ્યું કે આ એક નાની મંદી છે જે આપોઆપ ઠીક થઈ જશે, એટલે એમને કોઈ મોટા પગલાં લીધા જ નહીં અને પરિસ્થિતિ બગડતી જ ગઈ. બેરોજગારી 25% સુધી પહોંચી ગઈ.
25%?
હા,
એટલે કે દર 4માંથી એક વ્યક્તિ પાસે કામ નહોતું.
બિલકુલ, લોકો ઘર વગરના થઈ ગયા,
દેશભરમાં ઝૂંપડપટ્ટીઓ ઊભી થઈ જેને લોકો કટાક્ષમાં હુવર વિલ્સ કહેતા. અને સૌથી શરમજનક ઘટના તો પેલી બોનસ આર્મીની હતી.
હા, મેં એના વિશે વાંચ્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધના સૈનિકો પોતાનું બોનસ માંગવા આવ્યા હતા
અને સરકારે એમની સામે સેના ઉતારી દીધી. આ ઘટનાથી લોકોનો સરકાર પરથી જે થોડો ઘણો વિશ્વાસ હતો એ પણ જતો રહ્યો.
દેશ જ્યારે આવી નિરાશામાં ડૂબી રહ્યો હતો ત્યારે આશાનું કિરણ બનીને કોણ આવ્યું?
ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ, FDR. 1932માં તેઓ જંગી બહુમતીથી જીત્યા અને એમના આવતાની સાથે જ જાણે દેશનો આખો માહોલ બદલાઈ ગયો. એમણે પોતાના પહેલા ભાષણમાં કહ્યું, આપણે જે એકમાત્ર વસ્તુથી ડરવાનું છે તે છે ડર પોતે.
વાહ.
એમનો અભિગમ હુવરથી એકદમ ઊંધો હતો. એમણે કહ્યું કે આ યુદ્ધ જેવી સ્થિતિ છે, આપણે કંઈક કરવું પડશે, પ્રયોગો કરવા પડશે. જે ચાલશે એ રાખીશું, જે નહીં ચાલે એ બદલી નાખીશું, પણ આપણે હાથ પર હાથ ધરીને બેસી નહીં રહીએ.
અને આ પ્રયોગો શું હતા જેને આપણે ન્યૂ ડીલ તરીકે ઓળખીએ છીએ?
હા, એમાં ઘણા બધા કાર્યક્રમો હતા. એમના શાસનના પહેલા 100 દિવસમાં જ એમણે એટલું કામ કર્યું જે અભૂતપૂર્વ હતું. દાખલા તરીકે સિવિલિયન કન્ઝર્વેશન કોર્પ્સ, એટલે કે CCC, એમાં લાખો બેરોજગાર યુવાનોને રાષ્ટ્રીય પાર્ક અને જંગલોમાં કામ આપવામાં આવ્યું, એટલે રોજગારી પણ મળી અને દેશનું પર્યાવરણ પણ સુધર્યું.
અને પેલી બેંકોનું શું, જે એક પછી એક બંધ થઈ રહી હતી? લોકોનો તો પૈસા પરથી વિશ્વાસ જ ઉઠી ગયો હતો.
બહુ સારો સવાલ. વિશ્વાસ પાછો લાવવા માટે એમણે FDIC, એટલે કે ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન બનાવ્યું. સાદી ભાષામાં કહીએ તો સરકારે ગેરંટી લીધી. સરકારે કહ્યું, તમારી બેંક ડૂબી જાય તો પણ તમારા પૈસા સુરક્ષિત છે, અમે આપીશું.
અને આ પગલાથી ફરક પડ્યો?
જાદુ જેવો ફરક પડ્યો. લોકોનો ડર ઓછો થયો. એમણે પાછા બેંકોમાં પૈસા મૂકવાનું શરૂ કર્યું. આ બધાનો મુખ્ય સંદેશ એક જ હતો, તમે એકલા નથી, તમારી સરકાર તમારી સાથે છે.
તો આ તો ન્યૂ ડીલનો પહેલો તબક્કો હતો. શું એ પછી પણ કોઈ મોટા ફેરફારો આવ્યા?
હા, અને બીજો તબક્કો તો એનાથી પણ વધુ ક્રાંતિકારી હતો. 1935માં આવ્યો સોશિયલ સિક્યોરિટી એક્ટ. આ એક ઐતિહાસિક કાયદો હતો. એણે પહેલીવાર અમેરિકામાં વૃદ્ધો માટે પેન્શન, બેરોજગારો માટે વીમો અને જરૂરિયાતમંદો માટે સરકારી મદદની એક કાયમી વ્યવસ્થા ઊભી કરી.
એટલે કે આજે આપણે જેને સોશિયલ સેફ્ટી નેટ કહીએ છીએ એનો પાયો ત્યારે નંખાયો.
બિલકુલ. અને એની સાથે જ આવ્યો વેગનર એક્ટ. એણે કામદારોને યુનિયન બનાવવાનો અને પોતાના હક માટે લડવાનો કાયદેસર અધિકાર આપ્યો. આ બે કાયદાઓએ અમેરિકામાં સરકાર અને નાગરિક વચ્ચેનો સંબંધ હંમેશા માટે બદલી નાખ્યો.
આ બધી વાત થઈ નીતિઓ અને કાયદાઓની, પણ પેલો સામાન્ય માણસ, એની જિંદગી પર શું અસર થઈ રહી હતી? પુસ્તક એના વિશે શું કહે છે?
અને સાચું કહું તો અહીં જ આ પુસ્તકનું હૃદય છે. લેખક બતાવે છે કે આ લડાઈ ખાલી પૈસાની નહોતી, આ લડાઈ આત્મસન્માનની હતી. તમે વિચારો કે એક પુરુષ જે હંમેશા પોતાના પરિવારનું પેટ ભરતો આવ્યો હોય, એ જ્યારે કામ ગુમાવે ત્યારે એના મન પર શું વીતતી હશે? બેરોજગારી સાથે એક ઊંડી શરમ જોડાયેલી હતી.
અને એ જ સમયગાળામાં પેલી ડસ્ટ બાઉલની આફત પણ આવી હતી, નહીં?
હા, ભયંકર દુષ્કાળ પડ્યો. લાખો ખેડૂત પરિવારો, જેમને ઓકીઝ કહેવાતા, એ પોતાની જમીન છોડીને કામની શોધમાં ભટકવા લાગ્યા. આ લોકોની જે વેદના છે એને જ્હોન સ્ટેઇનબેકે પોતાની નવલકથા ધ ગ્રેપ્સ ઓફ રેથમાં અમર કરી દીધી.
સાચી વાત છે. તો આટલી ઊંડી ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો એ કયા હશે?
મને વાગે છે કે 3-4 મુખ્ય બોધપાઠ છે. પહેલો અને સૌથી સ્પષ્ટ, આર્થિક અસમાનતા કોઈપણ સમાજ માટે એક ટાઈમ બોમ્બ જેવી છે. સમસ્યા ઉત્પાદનની નહોતી, સમસ્યા યોગ્ય વહેંચણીની હતી.
બરાબર. અને બીજો
બોધપાઠ વિચારધારાનો છે. આ કટોકટીએ બતાવ્યું કે જ્યારે દરેક વ્યક્તિ પોતાના માટે વાળી વિચારધારા નિષ્ફળ જાય છે, ત્યારે આપણે સૌ સાથે વાળી વિચારધારા જ સમાજને બચાવી શકે છે. હુવર અને રૂઝવેલ્ટ વચ્ચેનો આ જ મુખ્ય તફાવત હતો.
અને લેખક એક બહુ રસપ્રદ વાત પણ કહે છે કે ન્યૂ ડીલ એક રૂઢિચુસ્ત ક્રાંતિ હતી. આ થોડું વિચિત્ર નથી લાગતું?
હા, સાંભળવામાં વિચિત્ર લાગે, પણ એનો અર્થ બહુ ઊંડો છે. લેખક કહે છે કે રૂઝવેલ્ટના સુધારા ભલે ક્રાંતિકારી લાગતા હોય, પણ હકીકતમાં એમણે અમેરિકન મૂડીવાદને બચાવી લીધો. એ સમયે યુરોપમાં ફાસીવાદ, સામ્યવાદ જેવી ઉગ્ર વિચારધારાઓ ફેલાઈ રહી હતી. જો રૂઝવેલ્ટે સિસ્ટમમાં સુધારા ન કર્યા હોત તો કદાચ અમેરિકા પણ એ રસ્તે ચાલ્યું ગયું હોત. એટલે એમણે સિસ્ટમને તોડવાને બદલે એને સુધારીને સાચવી લીધી.
આ પુસ્તકમાં કોઈ એવી વાત કે વિચાર છે જે વાંચ્યા પછી પણ તમારા મનમાં રહી ગયો હોય?
ચોક્કસ. એક વિચાર જે મને બહુ સ્પર્શી ગયો એ છે કે ન્યૂ ડીલે ગ્રેટ ડિપ્રેશનનો અંત નહોતો આણ્યો, પણ તેણે અમેરિકન લોકશાહીને બચાવી લીધી. આનો અર્થ એ છે કે આર્થિક રિકવરી તો પૂરી રીતે બીજા વિશ્વયુદ્ધને કારણે આવી, પણ ન્યૂ ડીલે સમાજને તૂટતો બચાવ્યો, લોકોનો સિસ્ટમ પર વિશ્વાસ જાળવી રાખ્યો અને એમને આશા આપી. અને કટોકટીમાં આશાથી મોટી કોઈ વસ્તુ નથી હોતી.
મારા માટે જે વિચાર સૌથી શક્તિશાળી છે તે નેતૃત્વ વિશે છે. પુસ્તક કહે છે કે રૂઝવેલ્ટની સૌથી મોટી સિદ્ધિ કોઈ એક કાર્યક્રમ નહોતી, પણ લોકશાહી અને સામૂહિક પ્રયાસમાં લોકોનો વિશ્વાસ પાછો સ્થાપિત કરવાની એમની ક્ષમતા હતી. આ બતાવે છે કે મુશ્કેલ સમયમાં નીતિઓ જેટલું જ જરૂરી એક પ્રેરણાદાયક નેતૃત્વ હોય છે.
સાચી વાત છે. નેતાનું કામ ખાલી કાયદા બનાવવાનું નથી, પણ લોકોમાં હિંમત ભરવાનું પણ છે.
હવે સૌથી મહત્વનો સવાલ. આ બધી વાતો તો લગભગ 100 વર્ષ જૂની છે. આજે 21મી સદીમાં આ ઇતિહાસમાંથી આપણે શું શીખી શકીએ?
મને લાગે છે કે આ પુસ્તક આજે પહેલા કરતાં પણ વધુ સુસંગત છે. પહેલો બોધપાઠ તો એકદમ સ્પષ્ટ છે. આવકની અસમાનતા પર ધ્યાન આપો. જ્યારે સમાજમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ બહુ વધી જાય ત્યારે એ આર્થિક અને સામાજિક અસ્થિરતા લાવે છે. આ વાત આજે દુનિયાના દરેક દેશને લાગુ પડે છે.
અને નેતૃત્વ વિશે શું? હૂવર અને રૂઝવેલ્ટના ઉદાહરણમાંથી શું શીખી શકાય?
આનાથી સારો કોઈ પાઠ ન હોઈ શકે. હૂવર પોતાની જૂની વિચારધારાને વળગી રહ્યા અને નિષ્ફળ ગયા. રૂઝવેલ્ટ પ્રજાનું દુઃખ સમજ્યા, પ્રયોગો કરવા તૈયાર થયા અને લોકો સાથે સીધો સંવાદ કર્યો. કટોકટીમાં સહાનુભૂતિ અને લવચિકતા કેટલા જરૂરી છે એ આ બતાવે છે.
અંતે આ પુસ્તકમાંથી તમારો વ્યક્તિગત અને સૌથી મોટો બોધપાઠ કયો છે?
મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે આર્થિક કટોકટી ક્યારેય ખાલી આર્થિક નથી હોતી. એ સમાજના મૂલ્યોની કસોટી કરે છે. એ આપણને પૂછે છે કે એક સમાજ તરીકે આપણે કોણ છીએ. શું આપણે દરેકને પોતાના હાલ પર છોડી દઈશું કે પછી એકબીજાનો હાથ પકડીને સાથે મળીને બહાર આવીશું?
અને હું એટલું જ ઉમેરીશ કે આ પુસ્તક યાદ અપાવે છે કે ઇતિહાસ આપણને શીખવે છે. એ શીખવે છે કે કેવી રીતે મુશ્કેલીના સમયમાં સમાજ પોતાની જાતને નવેસરથી ઘડી શકે છે અને વધુ મજબૂત બની શકે છે. ગ્રેટ ડિપ્રેશનની વિરાસત એ જ છે કે લોકશાહી ગમે તેટલા દબાણમાં પણ ટકી શકે છે.
અને હું શ્રોતાઓ માટે એક વિચાર સાથે વાત પૂરી કરીશ. શું આજની આર્થિક વ્યવસ્થામાં આપણને 1920ના દાયકા જેવી કોઈ તિરાડો દેખાય છે જેને કદાચ આપણે અત્યારે અવગણી રહ્યા છીએ? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.